നമോസ്തു നമോസ്തു നമോത്ത് നമോ ഹിന്ദാണ് നമോ സിദ്ധാണ് നമോ വൈരിയാണ് നമോ വൈജയാണ് നമോ ലയവസാണ് ഓം കാരബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തിയോക്താമോക്ഷാരായ നമോ നമ മംഗളം ഭഗവാൻ അവിരോ മംഗളം ഗൗതമോഹരി മംഗളം കുന്നകുന്നായോജിന്ദർമോസ്തു മംഗളം സർവമംഗളമംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമ്മണം ജയനം ജത്തു സാധനം നമാ സമയസാരായ ശ്വാനപത്യാചകാശതീക്ഷ സ്വഭാവയ ശ്രീ സമയസാരജി പരമാഗം ശാസ്ത്ര છે એનો કર્તા કર્મધિકાર અને છેલ્લી ગાથા 144 નંબરની ગાથા છે આ ગાથા આખો સાર કરતા કર્મ અધિકારનો અથવા તો આખા સમય સારનો સાર આમાં એક ગાથામાં આવી જાય છે અને કંઈ પણ શાસ્ત્રનો અભ્યાસ ન હોય એવા જીવો પણ પોતાના આત્માના સ્વભાવને જેમ છે તેમ સાંભળીને નિર્ણય કરી શકે છે અને નિર્ણય કરીને આત્માનો અનુભવ પણ થઈ શકે છે એવી ઊંચામાં ઊંચી ગાથા છતાં બહુ સરળતાથી આચાર્ય ભગવાન સમજાવે છે કે કોઈ પણ કાર્ય કરવા પહેલા સંસારમાં પણ જગતના જીવો અમુક પ્રકારનો નિર્ણય કરે છે ત્યાર પછી નિર્ણય કર્યા પછી એ કામ ચાલુ કરે છે જેમ કે એક મકાન બનાવવું હોય તો પેલા મકાનનો કાગળ ઉપર નકશો બનાવવામાં આવે છે કાગળ ઉપર નકશો બનાવી અને નિર્ણય કરે છે કે આ જ પ્રકારે મકાન બનાવવાનું છે ત્યાર પછી એનું કાર્યવાહી શરૂ કરે છે એમ જેને ધર્મ કરવો હોય અથવા જેને સુખી થવું હોય ધર્મ કહો કે સુખી થવું એક જ વાત છે કોઈને એમ લાગે કે અમે ક્યાં દુઃખી છીએ કે જેથી અમારે ધર્મ કરવાની જરૂર પડે અમે તો સુખી જ છીએ માટે અમારે ધર્મ કરવાની જરૂર નથી એમ કોઈને મિથ્યા અભિમાન થયું હોય તો જ્ઞાનીઓ કહે છે કે ભાઈ તો દુઃખી છો તને સુખ નથી કેમ કે આત્મિક સુખ શું હોય એ તેને અનુભવ થયો નથી એનો સ્વાદ તે લીધો નથી અને કેવળ સંયોગમાં સુખની કલ્પના કરી અને તું રાચી રહ્યો છો પણ એ ખરેખર સુખ નથી સુખ તો આત્મામાં રહેલું છે અને આત્માનું અવલંબન લેતા એને સુખનો સ્વાદ આવે છે તો પ્રથમ કહે છે કે જે આત્માને આત્માનો અનુભવ રૂપ ધર્મ કરવો હોય એણે એ જીવ આત્માનો નિર્ણય કરે છે શ્રી ગુરુ પાસેથી સાંભળીને અથવા તો સતશાસ્ત્રનું અધ્યયન કરીને આગમ દ્વારા અને કા પ્રત્યક્ષ દેશનાલબ્ધિ દ્વારા આત્માનું સ્વરૂપ એ સાંભળે છે સાંભળીને પ્રથમ નિર્ણય કરે છે અને નિર્ણય કરીને પછી અનુભવ કરે છે તો પહેલેથી છેલ્લે સુધી આમાં પૂરેપૂરી વાત આવે છે એની ટીકા જે એટલે આત્મા ખરેખર સમસ્ત નૈ પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી શું કહે છે કે નિર્ણય કરે છે ત્યારે એવો નિર્ણય કરે છે કે હું દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છું અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છું એમ એક ને અનેક બધ અને અબધ કરતા ને અકર્તા એમ અનેક પ્રકારના વિચારથી પોતાના આત્માનો સ્વભાવનો નિર્ણય કરે છે અને નિર્ણય વખતે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તો પણ એ વિકલ્પ ઉત્પન્ન થવા છતાં પણ વસ્તુ ખંડિત થતી નથી જેમ સોનું છે એ સોનાના દરેક પડખેથી વિચાર કરવામાં આવે તો સોનું જ છે સોનામાં કંઈ ખંડિત થતું નથી એમ આત્મા અનેક પ્રકારના વિકલ્પાત્મક જ્ઞાન દ્વારા જેવો આત્મા છે જે નહીં આત્માનું સ્વરૂપ છે તે નહીં વિચાર કરે તો પણ એ ખંડિત થતો નથી અને જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે. આ બધા વિકલ્પો છે, આ નહીં આવો ને આ નહીં આવો, એ બધા વિકલ્પો છૂટી જાય છે, અટકી ગયો છે એવો તે સમયસાર છે. આ તો હજી ટૂંકાણમાં છે, વિગત હવે પછી આવશે, બધાને સમજી શકાય એવી રીતે. ખરેખર આ એકને જ કેવળ દર્શન, કેવળ સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ, સમ્યક જ્ઞાન એ નામ મળે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. ધર્મ અને ધર્મના પરિણામ અભેદ નહીં, એ આત્મા જ છે. ધર્મી અને ધર્મીને આશ્રય થયેલા ધર્મના પરિણામ, એને ભેદને જોવામાં આવે તો પરિણામ છે અને અભેદને જોવામાં આવે તો તે આત્મા છે. સોનું અને સોનાના પરિણામ ભેદથી જુઓ તો આ સોનું છે ને આ સોનાના પરિણામ, અભેદથી જુઓ તો એ સોનું જ છે, એમ અનુભવથી પોતાના આત્માને આત્મા અનુભવે છે જ્યારે, ત્યારે સમ્યક દર્શન જ્ઞાનના પરિણામ, વિતરાગી પરિણામ, આનંદના પરિણામ પ્રગટ થાય છે. તો એને જ કહે છે કે એ જ આત્મા છે, એ આત્માનું સ્વરૂપ છે. હવે આ ગાથાનું રહસ્ય હવે શરૂ થાય છે. ઓલું તો ટૂંકાણમાં સંક્ષેપમાં કહ્યું, જગતના જીવોનો અનાદિકાળથી અજ્ઞાનીનો એક પ્રશ્ન છે. અનાદિકાળથી અજ્ઞાનીઓ આ પ્રશ્ન કરતા આવે છે અને જ્ઞાનીઓ એને ઉત્તર આપતા આવે છે. પ્રશ્ન પણ એક જ પ્રકારનો છે કે પ્રથમ શું કરવું, અમારે પહેલા શું કરવું અને પછી શું કરવું. પણ પહેલા પ્રથમમાં પ્રથમ અમારે કરવું શું? ધર્મ તો અમારે કરવો છે, સુખી તો અમારે થવું છે, પહેલા શું કરવું, એવો અનાદિનો પ્રશ્ન આવ્યા કરે છે. અને અનાદિથી જ્ઞાનીઓ આ જ પ્રકારે ઉત્તર આપતા આવે છે કે પ્રથમ, પહેલામાં પહેલું એકલો શુદ્ધ જ્ઞાનના અવલંબનથી, એટલે આગમનું અવલંબન લઈને, શુદ્ધ જ્ઞાન એટલે દ્રવ્ય શુદ્ધ, આગમનું અવલંબન લઈને. આગમનું અવલંબન કેમ લખું કે પંચમ કાળમાં અરિહંત તો છે નહીં અને આત્મજ્ઞાની ગુરુઓ કોઈ કોઈ વખતે એ પ્રગટ થાય છે, પાકે છે. બાકી પંચમ કાળમાં જ્ઞાનીઓનો પણ લગભગ દુકાળવત સ્થિતિ હોય છે, સર્વથા દુકાળ નહીં પણ દુકાળવત કોઈ કોઈ વખતે કોઈ જગ્યાએ અનુભવી પુરુષ પાકે છે. એટલે અહીંયા મુખ્યપણે દ્રવ્ય શુદ્ધ આગમ કહ્યું. સમ્યક દર્શન થવા પહેલા સમ્યક દર્શન એનું સ્વરૂપ શું છે તે પ્રથમ અરિહંતની ગેરહાજરી છે. આત્મજ્ઞાની ગુરુ કાયમ મળવા મુશ્કેલ છે અને આગમ જે છે જ્ઞાનીઓના અનુભવીના લખેલ એમાં પણ બહુ તપાસ કરવાની જરૂર છે. જ્ઞાનીઓને નામે લખાયેલા પુસ્તકો પણ એ અજ્ઞાનીએ લખેલા હોય અને નામ ચડાવ્યું હોય જ્ઞાનીનું, તો એમાં પણ એને બહુ અવલોકન કરીને શાસ્ત્રની પરીક્ષા કરવી પડે. ત્યાં ત્યાં ભલે નામ લખ્યું હોય પણ એ કંઈ કોકના નામે કોક ચડાવી દે તો એ પરીક્ષા કરવી છેતરાઈ જાય. ફિર ભગવાન આમ કહેતા હતા કે ગૌતમ ગણધર ભગવંતે આમ ધર્માયું છે એમ આવે, પણ એની પરીક્ષા કરવી જોઈએ કે આમાં રાગ પોષક વાત છે કે વિતરાગ ભાવ પોષક વાત આવે છે, આમાં સંસાર વર્ધક વાત આવે છે કે સંસારના નાશનો ઉપાય આવે છે. એ શ્રીમદે પણ કહ્યું છે એક વખત કે જો જૈન સિદ્ધાંત શોધીને જોજો જૈન સિદ્ધાંત શોધજો તમે, એમ શોધ્યા વિના હાયા ન પાડતા. અહીંયા કે છે કે શુદ્ધજ્ઞાનના અવલંબનથી એટલે ધર્માત્મા જ્ઞાનીઓએ શુદ્ધાત્માનો અનુભવ કરીને જે શાસ્ત્રો લખ્યા હોય તેને દ્રવ્ય શુદ્ધ અથવા આગમ કહેવામાં આવે છે. એના આગમના અવલંબનથી કોઈને એમ લાગે કે તમે નિમિત્તને માનો છો કે નહીં, તો અહીંયા નિમિત્તની વાત પહેલા કરે છે. આ આગમ છે એ નિમિત્ત છે, અને આ આત્મા છે એ ઉપાદાન છે. સંયોગને નિમિત્ત કહેવાય, સ્વભાવને ઉપાદાન કારણ કહેવાય. તો જ્યારે આત્માનો અનુભવ થવા પહેલા આત્માનો નિર્ણય કરે છે ત્યારે આવા લાયક જીવો આગમ દ્વારા આત્માનો નિર્ણય કરે છે. આગમનો અવગાહન અવલોકન ઊંડાણથી કરે છે. એટલે શુદ્ધજ્ઞાનના અવલંબનથી નિમિત્તની વાત કરી. નિમિત્તને માન્યું ક્યારે કહેવાય કે નિમિત્તથી કાંઈ પણ કાર્ય ન થાય ત્યારે નિમિત્તને માન્યું કહેવાય. કુંભારથી ઘડો થાય જ નહીં, પણ ઘડો થાય ત્યારે કુંભારની હાજરી હોય જ, પણ કુંભાર ઘડાને કરી શકે નહીં, એની હાજરીને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત છે માટે નિમિત્તથી કાર્ય થાય છે એમ પણ કાળમાં નથી. જો નિમિત્તથી કાર્ય થતું હોય તો તીર્થંકરની સભામાં લાખો માણસો આવે છે સાંભળવા, કોઈ સમ્યક દર્શન પામે છે અને કોઈ કોરે કોરા નીકળી જાય બહાર. એટલે નિમિત્તથી કાર્ય થતું નથી, પણ ઉપાદાનની યોગ્યતાએ કાર્ય થવાનું હોય ત્યારે એને જ્ઞાની ગુરુનો નિમિત્ત હોય અથવા અનુભવી પુરુષના શાસ્ત્રો જ એના હાથમાં આવે છે, એવો યોગાનુયોગ બની જાય છે. તો કહે છે કે પ્રથમ પહેલા, અરે વખત મળે ની વેપાર ધંધા કરવાની આડે શાસ્ત્રો છે સુખી થવાના, પણ એને ટાઈમ મળે ની, ઘરમાં હોય તોય ટાઈમ મળે ની, ઘરમાં હોય શાસ્ત્ર પીડા હોય પણ એને ટાઈમ મળતો નથી. હા, દુઃખી થવાના ચોપડા વાંચે પણ સુખી થવાના શાસ્ત્ર વાંચવાનો ટાઈમ ન મળે. છાપા ને મેગેઝીન ને નોવેલ ને આપણે ટીવી ને બધું એમાં ટાઈમ નીકળે, પણ શાસ્ત્રો ઘરમાં પીડા હોય, ઘરની કોઈ વ્યક્તિ વાંચતી હોય ને પોતે ન વાંચે, આવા બધા બનાવો સંસારમાં બને છે. ભાઈ, વખત ચાલ્યો જાય છે, કાલ સવારે આયુષ પૂરું થશે, બધાનું આયુષ પૂરું થવાનું છે, કોઈ શાસ્ત્રો કાંઈ રહેતો નથી. માટે પોતાના હિતને માટે આગમનો અભ્યાસ, અભ્યાસ ને અભ્યાસ ખાસ કરવાની જરૂર છે કે જેના દ્વારા પોતાના સ્વરૂપનો એને ખ્યાલ આવે કે હું આવો છું. એનું અવલંબન આવે, કેમ કે સીધું આત્માનું અવલંબન ના આવી શકે ત્યારે શુદ્ધ આત્માનું સ્વરૂપ જે સમજતો જ નથી એને આગમનું અવલંબન લેવું જોઈએ કે આગમમાં આચાર્ય ભગવાન શું કહે છે આત્માનું સ્વરૂપ, એના દ્વારા એને જાણવું જોઈએ. તો શુદ્ધ જ્ઞાનના અવલંબનથી, દ્રવિશ્રુતના અવલંબનથી, નિર્વાણીના અવલંબનથી શું કરવું હવે? શાસ્ત્રનું અવગાહન કરીને, અવલોકન કરીને એમાંથી શું તારવું? કે જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને મૂળ વાત છે. એ આગમ દ્વારા એ લાયક આત્મા જેને અનુભવ થવાનો છે એની પૂર્વ ભૂમિકામાં પ્રગટ થવાનું છે, એનો વ્યવહાર કેવો હોય? વ્યવહારને તમે માનો છો કે નથી માનતા? ભાઈ, નિશ્ચય પ્રગટ થવાનો હોય એને એની પૂર્વ ભૂમિકામાં આગમનો અભ્યાસ અથવા શ્રવણ એ પ્રકારનો યોગ હોય એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ વ્યવહાર છે માટે કાર્ય થાય છે એવો નિયમ નથી. પણ જેને આત્માનો અનુભવ થવાનો હોય, ધર્મ પ્રગટ થવાનો હોય, એને ધર્મી અથવા આગમ એના નિમિત્ત દ્વારા પોતાના આત્માનો એ આત્મા નિર્ણય કરે છે. જો હું એ જ્ઞાન સ્વભાવી આત્મા છું, જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છું, પણ હું કરતા ભોગતા નથી. હું જ્ઞાન સ્વભાવી આત્મા હોવાથી આ રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ દેખાય છે એ આશ્રવ તત્વ છે, એ મારું ખરું સ્વરૂપ નથી. હું તો જ્ઞાનમય છું ને રાગમય નથી. દશામાં અજ્ઞાન છે, રાગ છે, દ્વેષ છે, મોહ છે, સુખ દુઃખના પરિણામ થાય છે. એ વખતે આત્મા જેવો છે એવો નિર્ણય થઈ શકે છે. પાણી ઉષ્ણ હોય ત્યારે પાણી શીતળ છે એવો નિર્ણય થઈ શકે છે. પાણી મેલું હોય ત્યારે પાણી સ્વચ્છ છે એવો નિર્ણય થઈ શકે છે. કપડું રાતું હોય ત્યારે કપડું સફેદ છે એવો નિર્ણય થઈ શકે છે. શરીરમાં તાવ આવે ત્યારે એ નિર્ણય થઈ શકે છે કે શરીર હમણાં બે ત્રણ દિવસમાં તાવ ઉતરી જશે, થઈ જશે. એવા જગતના બધા દ્રષ્ટાંતો એટલા હદ ઉપરના છે કે એને વસ્તુના સ્વભાવનો નિર્ણય થઈ શકે છે. ભલે પરિણામની અંદર વિકૃત દશા કશાય ભાવ હોય, તે વખતે એ રાગ દ્વેષના પરિણામથી ભિન્ન અંતરમાં જ્ઞાનમય આત્મા બિરાજમાન છે, એવા આત્માનો પ્રત્યક્ષ અનુભવ થવા પહેલા પરોક્ષ નિર્ણય થઈ શકે છે. આ ધર્મ કેમ થાય એની આમાં વિધિ છે. સમ્યક દર્શન, આત્મ દર્શન, આત્મ સાક્ષાત્કાર થાય એને શુદ્ધાત્માનો સ્વભાવ કેવો છે કે જે પોતાના અનુભવમાં આવવાનો છે. હમણાં થોડા ટાઈમમાં પ્રત્યક્ષ શુદ્ધાત્માનો અનુભવ જેને થવાનો હોય એની પૂર્વ ભૂમિકામાં મન દ્વારા પરોક્ષ જ્ઞાન દ્વારા શુદ્ધાત્માનો નિર્ણય થઈ જાય છે. તો પ્રથમ તો આત્મા તારો સ્વભાવ છે એવો નિર્ણય કર. આજે એક જગ્યાએ ગયા હતા, ચાર પાંચ બહેનો પણ હતા, કે ભાઈ ધ્યાન વારે કરવું છે. બાપુ, ધ્યાન કરવું છે એ તો બરાબર છે, પણ ધ્યાન કેનું કરવું છે? તો કે આત્માનું. બીજી ચીજનું તો ધ્યાન હવે મારે કરવું નથી, ધ્યાન કરે કરીને તો દુઃખી થઈ ગયા. સંયોગનું તો ધ્યાન બહુ કર્યું અનંતવાર, પણ સંયોગ આત્માના નથી. હવે અમારે આત્માનું ધ્યાન કરવું છે. તો બાપુ, આત્માનો સ્વભાવ શું છે એનો પ્રથમમાં પ્રથમ નિર્ણય કરવો. જેનું ધ્યાન કર્યું છે એવી ધ્યેયરૂપ વસ્તુ, કેમ કે ધ્યેય શુદ્ધાત્મા છે, એ એટલે અવલંબન લેવાયો, આશ્રય કરવાયો, એમાં એકાગ્રતા જેમાં કરવી છે, એવા શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ પ્રથમમાં પ્રથમ કાં તો પ્રત્યક્ષ જ્ઞાનીના યોગે, અને કાં જ્ઞાનીનો યોગ ન હોય ત્યારે જ્ઞાનીનો વચનો જે છે શાસ્ત્ર રૂપે, એના દ્વારા પોતાના આત્માનો નિર્ણય પ્રથમ કરો. શું કરવું આ પ્રશ્ન અનાદિકાળનો છે, એનો આમાં ઉત્તર છે. પેલી કઈ ક્રિયા કરવી, કેટલા દાન, કેટલા સ્યળ, કેટલા તપ, કેટલા વ્રત, કેટલા મંદિર બંધાવવા, કેટલી યાત્રા કરવી, પેલા શું કરવું? કે પેલા આગમ જ્ઞાન દ્વારા, આગમ દ્વારા પોતાના આત્માનો નિર્ણય કરવો કે હું તો એ જ્ઞાન સ્વભાવી આત્મા છું. પરિણામમાં અજ્ઞાન છે, પરિણામમાં અજ્ઞાન દશા છે, પરિણામમાં રાગ દ્વેષ મોહ છે. એ સમયે અંતર જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થઈ શકે છે. એક અપૂર્વ ચીજ છે આ. પ્રથમ પહેલામાં પહેલો એકડો અને એકડો ઘૂંટવા પહેલા પહેલું સમ્યક દર્શન રૂપી ધર્મનો પ્રથમ એકડો છે. પ્રથમ સીડી મોક્ષ મેલની પ્રથમ પગથિયું સમ્યક દર્શન. એની પહેલા નિર્ણય કરવો જોઈએ કે હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. તો જ્ઞાન શું કરે? કે કેવળ જાણે જાણે ને જાણે, કંઈ પણ કરે નહીં. આ તો હજી એ નિર્ણય કરે છે અનુભવ તો પછી, કે ચક્ષુ શું કરે? કેવળ જાણે ને દેખે, કંઈ પણ કરે નહીં. એમ જ્ઞાન સ્વભાવી આત્મા છું તો માત્ર જાણવું 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 જાણવું, સ્વને જાણતા પર જણાય. પણ આત્માનો સ્વભાવ જ્ઞાન હોવાને કારણે જ્ઞાન સ્વભાવી આત્મા રાગને કરે, દ્વેષને કરે, પુણ્યને કરે, પાપને કરે, એ આત્માનો સ્વભાવ નથી. પુણ્ય પાપના પરિણામ થાય એને જાણે પણ કરે નહીં. જગતના પદાર્થો બીજા છે, એ પદાર્થોના પરિણામનો પણ આત્મા કરતા નથી. હાથ પગ હલાવવાની ક્રિયાનો પણ આત્મા કરતા નથી. ભાઈ, તને અભિમાન ઝેર ચડી ગયું છે, અહમ થઈ ગયું છે બહુ, પણ એ દુઃખી થવાનો ધંધો છે. ગમે તેટલી કલ્પના તું કર કે નિર્ણય કર કે હું મારે આમ કરવું છે, તો તારું ધાર્યું કાંઈ થવાનું નથી. અને કદાચિત યોગાનુયોગમાં એમ થવાનું હોય અને તને થાય કે મારા ધાર્યા પ્રમાણે થયું, તો ઉલટું અજ્ઞાન વધી જશે, તને લાભ થશે, અહમ વધશે. માટે જગતના પદાર્થોના પરિણામનો તો આત્મા અજ્ઞાન ભાવે કે જ્ઞાન ભાવે કરતા નથી. માત્ર અજ્ઞાન ભાવે આત્મા કરે તો રાગદ્વેષ મોહને કરે ને એના દુઃખને ભોગવે, એ પણ અજ્ઞાન ભાવે. આમ સ્વભાવ ભાવથી જોવામાં આવે તો જ્ઞાન સ્વભાવી આત્મા હોવાથી રાગાદીનો પણ આત્મા કરતા નથી ને દુઃખનો આત્મા ભોગતા નથી. એવો જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જ્યાં નિર્ણય કરે, જેવો આત્મા અનુભવમાં આવવાનો હોય, આ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે. બહેનો ભાઈઓ નાના મોટા બાળ ગોપાળ ધર્મ કરી શકે છે. ધર્મ એટલે રાગ રહિત થઈને જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવી આત્માને જાણવો. ધર્મ એટલે જ્ઞાન સ્વભાવી આત્માને પોતાના અંતર્મુખ થયેલા જ્ઞાન દ્વારા જાણવો, એટલે અનુભવો કે હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. એ હવે કહેશે, હજી તો આ પહેલા નિર્ણય કરાવે છે કે તારું આવું સ્વરૂપ છે. સ્ત્રી નથી આત્મા, પુરુષ નથી ભાઈ. આત્માને કર્મનો બંધ નથી, આત્મામાં રાગાદી વિકૃતિ ભાવ પણ આત્મામાં નથી, એ તો એના પરિણામમાં થાય છે. પાણીના પરિણામમાં ઉષ્ણતા છે. પાણી નામનો પદાર્થ એનો જે સ્વભાવ છે મોહ, એ તો ઉષ્ણ થતો નથી, એ તો સ્વભાવ શીતળ રાખે છે. એમાં આત્મા જ્ઞાન સ્વભાવી. ઓહો હો હો, જેમ ઓલું થવા યોગ થાય છે એમ આવ્યું તું, એમાં એમ લાગે તો એ કરતા બુદ્ધિ છૂટી જાય. પરિણામ થવા યોગ થાય છે, 13મી ગાથામાં આવ્યું તો એમ અહીંયા કે છે, અરે તું નિર્ણય તો કર. જેમ તને અત્યારે નિશંક નિર્ણય છે કે હું મનુષ્ય છું, કોઈ આવીને એમ કે તું તિર્યંચ ને ઢોર છો તો કોઈ માને, કોઈ હા પાડે? ત્યારે શું કહે કે હું તો મનુષ્ય છું, હું મનુષ્ય છું એમ તને નિશંક પ્રતીતિ વર્તે છે, એમાં તું નિશંક છો કે હું મનુષ્ય છું ને ઢોર નથી, દેવ પણ નથી ને નારકી પણ નથી, હું તો મનુષ્ય છું. એમ દેહાત્મ બુદ્ધિ વાળાને જેમ હું મનુષ્ય છું એમ એના શ્રદ્ધામાં રહે છે વર્તમાનમાં, એમ કહે છે કરે એક શ્રદ્ધા તો નવી કર, અનંત કાળથી શ્રદ્ધા કરી નથી, જેવો આત્માનો સ્વભાવ છે એવી રીતે શ્રદ્ધા કરી નથી. શ્રદ્ધાના અભાવમાં આત્મા દુઃખી થાય છે, સમ્યક શ્રદ્ધા થતાં અલ્પકાળમાં એને આનંદ, પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. પણ એને કાંઈ વિશ્વાસ નથી કે આત્મામાં સુખ છે, એ વિશ્વાસ નથી આવતો. અહીંયા કે છે જ્ઞાન સ્વભાવી, આત્મા જ્ઞાન સ્વભાવી છે મારો, આ પોતાના આત્માની વાત ચાલે છે. બધા આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ સર્વજ્ઞ ભગવાને જોયું છે, વાણીમાં આવ્યું છે. હવે તું નિર્ણય કર કે તારો આત્મા પણ જ્ઞાન સ્વભાવી છે. અજ્ઞાન આત્મામાં નથી, અજ્ઞાન તો એક સમયનું પરિણામ છે, બહિર્મુખ પરિણામમાં અજ્ઞાન છે. અજ્ઞાનના સદભાવમાં પણ આત્મ સ્વભાવ જે છે એ તો જ્ઞાન સ્વભાવી છે. પર્યાયમાં વિભાવ છે અજ્ઞાન રૂપ, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ચારિત્ર, પરિણામમાં વિભાવ છે. પણ વસ્તુ છે એ તો જ્ઞાન સ્વભાવે રહેલો આત્મા છે. એક પદાર્થના બે પડખા છે, એક પડખામાં અજ્ઞાન છે વર્તમાન, અને બીજું પડખું એ શુદ્ધ જ્ઞાન ઘન આત્મા જ્ઞાન સ્વભાવી બિરાજમાન અંદરમાં છે. દરેક પદાર્થ બે પડખાવાળા છે, એક આત્માની વાત નથી. જેમ દ્રષ્ટાંત આપ્યું કપડાનું, પાણીનું દ્રષ્ટાંત આપ્યું, એવી રીતે બધા પદાર્થો સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય એટલે ધ્રુવ ટકતું પડખું અને બીજું પરિણામથી પલટે છે. આત્મા પરિણામે પલટે છે અને દ્રવ્ય ટકે છે. કાલના પરિણામ પલટી ગયા, આજે પરિણામ પલટી રહ્યા છે, આવતીકાલે પરિણામ પલટશે. જો ત્રણ કાળનું જ્ઞાન થઈ ગયું, ગઈકાલ આજ અને આવતીકાલ, ત્રણ કાળનું જ્ઞાન પલટતી પર્યાયનું થવા છતાં ગઈકાલે પરિણામ આવ્યા ને ગયા એ વખતે આત્મા બુદ્ધ તેનો તે આત્મા આજે, અને અત્યારે જે આત્મા છે તે કાલે પણ રહેવાનો છે. પરિણામ ભલે પલટે, પરિણામ ભલે આવે, પરિણામ ભલે જાય, પરિણામ ભલે નાશ થાય, પણ હું તો અવિનાશી આત્મા છું. એમ પરિણામની સાથે સાથે રહેલું એક તત્વ સામાન્ય છે, ધ્રુવ તત્વ જેને કહેવાય, એવા જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, નિર્ધાર કરીને, નિશંક નિર્ણય કરકે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. તેથી કરતાપણું મારા સ્વભાવમાં નથી. અકર્તા હોવાને કારણે, જ્ઞાન સ્વભાવી હોવાને કારણે, જ્ઞાયક હોવાને કારણે કેવળ જ્ઞાતા છું, કરતા નથી. એકવાર તું તારા સ્વરૂપનો નિર્ણય તો કર, અનુભવ તો તને પછી આવશે. આ પરોક્ષ નિર્ણય કરે છે, હજી મન દ્વારા પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર બંધ થઈ જાય છે. જ્યારે આત્માનો નિર્ણય કરે છે આત્મા, ત્યારે પાંચ ઇન્દ્રિયના વ્યાપારનો બંધ થઈ જાય છે. અને એક અહીંયા મન છે, ભાવમન, એના દ્વારા એ ચિંતનમાં નિર્ણય કરે છે કે હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. નિર્ણય અહીંયા મગજમાં નથી થતો, નિર્ણય અહીંયા થાય છે. ચિત્ત મન અહીંયા છે, મન અહીંયા નથી. ગમે એવા સાયન્ટિસ્ટ ગોતેને તોડે કે નહીં, તો એમાંથી મન નહીં દેખાય. મન અહીંયા એક દ્રવ્ય મન છે, આઠ પાંખડીનું ખુલ્લા આકારે એક દ્રવ્ય મન છે, એકદમ સૂક્ષ્મ રજકણ છે. એ એટલા સૂક્ષ્મ રજકણ કે ઓપરેશન કરતા પણ મન ન દેખાય. આંખ દેખાય, કાન દેખાય, નાક દેખાય, જીભ દેખાય, દ્રવ્ય ઇન્દ્રિયા, એમ એક દ્રવ્ય મન છે. એ જાણી શકાય નહીં, કેમ કે મનોવર્ગણા નામના એક સૂક્ષ્મ રજકણ છે, એનાથી બનેલું છે. પાંચ પ્રકારની વર્ગણા જીવના સંબંધમાં આવે છે, આહાર વર્ગણા, કર્મ વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા અને મનોવર્ગણા. એક રજકણની જાત ભગવાને 22-23 જાતની રજકણની જાત જોઈ છે. એમાંના પાંચ પ્રકારના જે રજકણો છે એ જ્યારે જીવ પોતાના સ્વભાવને ભૂલીને રાગાદી રૂપે પ્રણવે ત્યારે એ પરમાણુ એને સંયોગ સંબંધ રૂપે નિમિત્ત રૂપે આવે છે. કારમણ અને તેજસ શરીર, કારમણ શરીર કેને કહેવાય? એ કારમણ નામના રજકણમાંથી બનેલી એક કાયા સૂક્ષ્મ છે આઠ કર્મની, અને તેજસ વર્ગણા છે એમાંથી તેજસ શરીર બને છે, અને ત્રીજું આહાર વર્ગણામાંથી ઔદારિક શરીર બને છે. આહાર વર્ગણા દાળ ભાત શાક રોટલા રોટલી એ આહાર વર્ગણા છે, ઝીણા સૂક્ષ્મ રજકણ એનું બનેલું આ ઔદારિક શરીર છે. એ વર્તમાનમાં મનુષ્યને ત્રણ શરીરનો યોગ છે. આ દેખાય છે એ ઔદારિક શરીર છે, એ આહાર વર્ગણામાંથી બનેલું છે. કાર્મણ શરીર અને તેજસ શરીર એ રજકણમાંથી બનેલા બે શરીર બીજા છે, અને ભાષા વર્ગણામાંથી બનેલી આ ભાષા છૂટે છે. મનોવર્ગણામાંથી એક દ્રવ્યમાન અહીંયા બનેલું છે. તો કહે છે કે સર્વજ્ઞ ભગવાને દેવાદિદેવ પરમાત્મા આ વાત પ્રત્યક્ષ જોઈ છે, એની વાણીમાં આવ્યું છે, અને એ વાત આગમમાં સિદ્ધ છે, પ્રસિદ્ધ છે. તો કહે છે કે આ આત્મા છે એ ભલે ભાષા છૂટે, મન અહીંયા ભલે હોય, શરીર ભલે અહીંયા હોય, બે શરીર અંદરમાં અવ્યક્ત દેખાતા નથી પણ છે ખરા, પણ એ પાંચે પ્રકારના રજકણથી ભગવાન આત્મા ભિન્ન જ્ઞાન સ્વભાવી છે. શરીર તો બને છે અને પાછું છૂટું પડી જાય છે, દ્રવ્ય ઇન્દ્રિય પ્રગટ થાય છે અને પાછી રાખ થઈ જાય છે, પણ જ્ઞાન સ્વભાવી આત્મા અનાદિ અનંત અમર છે, એનું કોઈ કાળે મૃત્યુ થતું નથી. એવા આત્માનું અવલંબન લેતા આત્માને સમ્યક દર્શન પ્રગટ થતા એ આત્મા નિશંક અને નિર્ભય બની જાય છે કે મારું મરણ થવાનું નથી, હું તો અવિનાશી છું. એમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પરોક્ષ નિર્ણય થયો, નિર્ધાર થયો કે હું તો કેવળ જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું, હું રાજાદીનો કરતા કે પરલો કરતા હું નથી. એમ નિર્ણય કરીને પછી પ્રથમ આવ્યું તું, હવે પછી પહેલા શું કર્યું અને પછી શું કરું? ધ્યેય નક્કી કર્યું, હવે ધ્યાન કેમ કરું? આજે પ્રશ્ન આવ્યો હતો બહેનોનો, અભ્યાસ તો થોડો જ આજે બધા કરે છે, ને હમણાં હમણાં ધ્યાનની શિબિરો પણ બહુ ભારતમાં લાગે ચારે બાજુ, ધ્યાનની શિબિર, સમજી ગયા? પણ ધ્યાન બાપુ કરવું પણ કોનું કરવું? ધ્યેયનો સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મ ધ્યાન ત્રણ કાળમાં થઈ શકે નહીં. આત્માના સ્વરૂપને તો જાણે નહીં, અને કલ્પનાથી અનેક પ્રકારના પોતાની કલ્પનાથી આત્માનું સ્વરૂપ અવલોકે તો એમાં કાંઈ ધ્યાનની સિદ્ધિ થતી, કેમ કે ધ્યેય ખોટું એનું ધ્યાન ખોટું છે. તો પહેલા ધ્યેયની વાત કરી કે જ્ઞાન સ્વભાવે આત્મા છું એવો નિર્ણય કર, એ ધ્યેયનો નિર્ણય થયો. પછી ધ્યાન કેમ કરવું એ આમાં બતાવે છે. કાંઈ વાત ગુરુદેવે ગુપ્ત રાખી નથી, કોઈ વાત ખાનગી નહીં. સોનગઢમાં કોઈ વખતે અંદરમાં જાય કોઈ બારગામના ભાઈ કે મને કાંઈ ખાનગી મંત્ર આપો, કે ભાઈ અમારી પાસે કાંઈ ખાનગી જેવું નથી, અમે ભેદ જ્ઞાનનો આત્માનો મંત્ર આપીએ છીએ, એ તો ખુલ્લમ ખુલ્લા આપીએ છીએ, ત્રણ થી ચાર અહીંયા વાંચન ચાલશે ત્યારે આવજો, અમારી પાસે કઈ ખાનગી મંત્ર નથી. કોઈ દુઃખી આવે કે સાહેબ બહુ દુઃખી છે, કાંઈક અમને સુખી થાય મંત્ર આપો. અહીંયા મંત્ર મંત્ર તંત્ર બધું અહીંયા કાંઈ છે નહીં, અહીંયા તો ભગવાન આત્માની વાત છે. અને સાંભળો, હે, હા, આ ઇલમની લાકડી એ તો એમ છે ને, ગુરુદેવે ઘણો ખુલાસો કર્યો હતો કે કોકને એમ લાગે કે આ લાકડી ફેરવે છે ને તો ધન થઈ જાય છે, ગુરુદેવ પાસે જાય છે એને ધન થઈ જાય છે. એ ગુરુદેવે ખુલાસો કર્યો, બાપુ એમ છે કે આ લાકડીમાં કાંઈ નથી, આ લાકડીમાં કાંઈ નથી. એક વખત લાકડી ચોરી ગયા લોકો, પણ લાકડીમાં કાંઈ નથી. પણ બનવા કાળ એવો છે કે આ પરમ સત્ય ભગવાન મહાવીરે કહેલી વાત છે કે શંકરે કહેલી, અને એ વાતના શ્રવણમાં ઉપયોગ લગાવે બે કલાક ત્રણ કલાક તો એને શુભભાવ થાય, અને શુભભાવ થાય તો પુણ્ય બંધાય, અને પુણ્ય બંધાય તો એવો કર્મ પ્રકૃતિનો કાળ છે વિપાક કે કોઈને અંતર્મૂર્તમાં પણ ઉદયમાં આવી જાય ને કોઈને લાંબા કાળે પણ ઉદયમાં આવે. હવે એવા જીવોને પુણ્ય બંધાઈ ગયું હોય, કાગને બેસવું ને દાડને પડવું પુણ્ય બંધાય, એના પુણ્યથી પૈસો આવ્યો, આરોપ આવ્યો ગુરુદેવ ઉપર કે ગુરુદેવના ભક્તો થાય બધા શ્રીમંત થઈ જાય. અને ઘણા એવા થઈ પણ ગયા, ઘણા થઈ ગયા હો, પણ ગુરુદેવ ફરમાવે છે ભાઈ અમારું એમાં કાંઈ નથી હો, એ તો એના પરિણામથી પ્રકૃતિ બંધાય ને એને પુણ્યના ઉદયથી આવે, અમે કાંઈ એમાં કરતા નથી. પણ એ પ્રકારનો આરોપ તો હતો કે જે જાય બે વાત કરે, એક જે જાય અહીંયાથી પાછો આવે, અને જે જાય એ પૈસાવાળા થઈ જાય. અને યોગાનુયોગ એવું બનાવે ઘણા બના મહિના. પણ ગુરુદેવ કે અમે તો કાંઈ જાણતા નથી, અમે કોઈને ખાનગી મંત્ર આપતા નથી, અમે તો આત્માની વાત કરીએ છીએ, અમારી પાસે કોઈ વાત ખાનગી નથી. ને કોઈ ખાનગી વાત કહી આવે ને કે સાહેબ આપણે જ કહું છો, કોઈને કેસોમાં તો જ્યાં એ બહાર આવે પાર્ટી પર, એક ભાઈ આવ્યા હતા આમ વાત કરતા હતા, પણ એમ કહેતા હતા કે ખાનગી રાખજો. લ્યો હવે આમાં ક્યાં ખાનગી, અમારી પાસે કાંઈ ખાનગી નથી. અરે અલૌકિક વાત બહાર આવી ગઈ ભારતમાં, અલૌકિક વાત છે આ, વાત અપૂર્વ છે. અનંત તીર્થંકરોએ કહેલી વાત ગુરુદેવે કહી છે, ફરમાવી છે, એક શબ્દ પણ એના ઘરનો નથી. પણ આગમમાં બધી વાત હતી, એ આગમનો ઉકેલ કરનાર કોઈ નહોતું. હમણાં તાત્કાલિક અગાઉ તો થઈ ગયેલા ઘણા જ્ઞાની, શ્રીમદજી થઈ ગયા, ટોડરમલજી, બનારસીદાસજી, એવા એવા જ્ઞાનીઓ ઘણા થઈ ગયા ગ્રહસ્થી, પણ દીપચંદજી આદિ. પણ હમણાં હમણાં છેલ્લા કાળમાં સાવ મોક્ષ માર્ગ બહુ લોભ, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. ઢંકાઈ ગયો તો, આચ્છાદિત થઈ ગયો તો, કોઈ સ્વરૂપ જાણતો નતો, એને આત્માનો અનુભવ થયો. અનુભવ થઈને આ વાત કરે છે કે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, ગાથા 144, પહેલામાં પહેલા શું કરવું, કઈ ક્રિયા કરવી, કઈ ક્રિયા છે કે નહીં તમારા ધર્મમાં. હવે અમારો ને તમારો ધર્મ ક્યાં છે? આ તો જૈન ધર્મ છે. કે અમારો ધર્મ ને શું, તમારો ધર્મ શું? અરે આ તો આત્માનો ધર્મ છે, અમે આત્મા ને તમે આત્મા છો, આ તો આત્માના ધર્મની વાત છે. અમારો ધર્મ ને તમારો ધર્મ ભાગલા કાં પાડ બાપુ? આ તો આત્માનો ધર્મ છે, તું પણ આત્મા ને અમે પણ આત્મા, આત્માનો ધર્મ શું, એની વાત ચાલે છે. આ કોઈ વાળાની વાત નથી, આ તો વસ્તુના સ્વભાવની વાત છે. કે પ્રથમ આત્માનો સ્વભાવનો નિર્ણય કરીને પછી આ ધ્યેય નક્કી કર્યું કે હું જ્ઞાન સ્વભાવી જ્ઞાયક આત્મા છું, ચિદ ઘન આત્મા, શુદ્ધાત્મા છું. પછી હવે એનું ધ્યાન કેમ કરવું, એ ધ્યાનની વિધિ બતાવે છે. એને આત્માને લક્ષમાં કેમ લેવો, આત્માને અનુભવમાં કેમ લેવો, કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પંચમ કાળમાં આત્મા પ્રગટ અનુભવમાં આવે છે એમ લખે છે સંતો, કે ભાઈ પંચમ કાળ છે અને આત્મા કઈ અનુભવમાં આવે નહીં. અરે પ્રગટ અનુભવમાં આવે લખે, જો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આંધો સાકર ખાય એને મીઠાપણાનો સ્વાદ આવે કે ના આવે? દેખતા ને આવે ને આંધળાને પણ આવે, એમ કે ભાઈ પરમાત્મા આનંદનો અનુભવ કરે છે અને પ્રદેશને પણ એ જોવે છે, દેખે છે. અને છદમસ્તનો આત્મા, એ આત્માનો અનુભવ કરતા આનંદનો અનુભવ આવે છે, પણ આત્માના પ્રદેશ પ્રત્યક્ષ દેખાતા નથી, માટે તેને પણ આનંદનો અનુભવ આવે છે. વેદન તો પ્રત્યક્ષ જ છે, ભલે પ્રદેશ દેખાય નહીં. આંધો સાકર ખાય ને દેખતો સાકર ખાય, એ બેના સ્વાદમાં કેટલો ફેર? અરુણભાઈ કેમ સ્વાદમાં ફેર નહીં, પણ એક તો આંધો સાકરને જોતો નથી અને એક આમ સાકરને જુએ છે, એનો ગાઢ જુએ છે, સફેદ છે એમ જુએ છે અને મોઢામાં મૂકે, અને ઓલો સાકરને મોઢામાં મૂકે જેનો ગાઢ દેખાતો નથી, રંગે કેવી સાકર, પીળી કે ધોળી કાંઈ ખબર નથી. તો એટલા જ્ઞાનમાં તો ફેર પડ્યો કે નહીં? એના જ્ઞાનમાં ફેર પડ્યો, સાકર જોવામાં, સાકર જોવામાં ફેર પડ્યો કે એક સાકર દેખાતી નથી, એકને એકને દેખાય અને અનુભવ કરે છે, તો કાંઈક બેમાં વેદનમાં થોડો ઓછો હોતો તફાવત હશે કે નહીં? કે અંશ માત્ર જરાય નથી, બેને ગળપણનું મીઠાસપણાનું બરાબર આવે છે, એમાં વેદનમાં કાંઈ ફેર નથી. એમ કેવળી પરમાત્મા પોતાના શુદ્ધાત્માને પ્રત્યક્ષ કેવળ જ્ઞાન વડે જાણે દેખે છે અને પૂર્ણ આનંદને અનુભવે છે. એમ ગ્રસ્તવસ્થામાં અરે તિર્યંત હરણિયું હોય, દેડકો હોય, એને પણ આત્મદર્શન થાય છે ભાઈ. અરે તિર્યંતને આત્માના અનુભવરૂપ ધર્મની શરૂઆત થાય તો મનુષ્યને કેમ આત્માનો અનુભવ ન થાય? ઢોરને થાય ને માણસને કેમ ન થાય? ન થવાની વાત નથી અહીંયા, થાય થાય ને થાય, પણ જ્ઞાનીઓ કહે છે એમ કરવું જોઈએ, પોતાની નિજમતી કલ્પનાને છોડી દેવી જોઈએ. હા, કે છે કે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી શું કરવું, આ ધ્યાનની કળા બતાવે છે કે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિની માટે, ઓલું અપ્રગટ પ્રસિદ્ધિ હતી, પરોક્ષ પ્રસિદ્ધિ હતી, મન દ્વારા આત્માનો નિર્ણય કર્યો હતો, હવે જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવે છે. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્વને, એટલે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે, એવો શું ફરમાવે છે કે એક આત્માએ આવો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો, નિર્ણય કરીને પછી એ પ્રયોગ કરે છે. નિર્ણય તો કર્યો કે હું ત્રણેય કાળ શુદ્ધ નિત્ય નિરાવરણ અખંડ અને જ્ઞાનમય આત્મા છું, એવો મન દ્વારા નિર્ણય કર્યો. પછી એ પોતે પ્રયોગ કરે છે, ચિંતનનો કાળ છે એને, શાંતિથી બે ઘડી બેઠો છે અને સ્વરૂપનું ચિંતન કરે છે, ત્યારે એનો મતિજ્ઞાનનો જે વ્યાપાર હતો એ બધોય પાંચ ઇન્દ્રિય તરફથી સંકેલાઈને આત્માની સન્મુખ થાય છે. આંખે કાંઈ દેખાતું નથી, કાને કાંઈ સાંભળવાનું બંધ થઈ ગયું, આહારનું બંધ થઈ ગયું, સ્પર્શ કરવાનું બંધ થઈ ગયું, બધી પાંચે ઇન્દ્રિયનો વ્યાપાર લબ્ધરૂપ થઈ ગયો, એટલે કોઈ વ્યાપાર ન રહ્યો, એમ મતિ જ્ઞાનને આત્માની સન્મુખ કરે છે. બહારના દેવગુરુ શાસ્ત્ર જણાવવાના બંધ થઈ ગયા, એનો વ્યાપાર અટકી ગયો, પર જ્ઞેય સન્મુખનો જે ઉપયોગ હતો, ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, આને જાણવાનો એ બધો વ્યાપાર બંધ થઈને એનો આખો ઉપયોગ મતિ જ્ઞાનનો આત્મા સન્મુખ આવે છે. એના ઉપયોગમાં આત્મા જ્ઞાન જ્ઞાનમય આત્મા, એમ જે જ્ઞાન મતિ જ્ઞાન પોતાના આત્માને પ્રસિદ્ધ કર્યા વિના પરને પ્રસિદ્ધ કરતું હતું એ જ્ઞાન મર્યાદા બહાર હતું. જેમ સતી સ્ત્રી ક્યાંય જાય તો એની સતીપણું છૂટી જાય, એમ જ્ઞાનનો ધર્મ તો જેનું છે એને પ્રસિદ્ધ કરે તે એનું સતીત્વપણું છે જ્ઞાનનું, પણ એ જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ ન કરતા એ પર પદાર્થને પ્રસિદ્ધ કર્યા કરે છે, એ જ્ઞાનની મર્યાદા નથી, મર્યાદા બહાર ગયું. આપણા કુળની આ મર્યાદા નથી બાપુ, આપણે જ્યાં ત્યાં જવાય નહીં આપણી કુળની મર્યાદા. એમાં જ્ઞાન નામના કુળની મર્યાદા છે. જ્ઞાન જેનું છે એને જાણે તો મર્યાદા માર્યું, પણ પોતાના આત્માને જાણવાનું છોડીને પર પદાર્થમાં રખડે 24 કલાક તો કહે છે કે મર્યાદા બહાર છે. એ મર્યાદામાં લાવે વર્તુળ વર્તુળ. જ્ઞાનનો વિષય માત્ર હવે આત્મા થાય છે. જ્ઞાનનો વિષય પર નહીં, જે થતું તું એ અટકી જાય છે થોડા ટાઈમ માટે. જ્ઞાનનો જે વિષય છે, જ્ઞાન વિષય વિના નરીએ, વિષય એટલે જાણ્યા વિના નરીએ. કાં તો જ્ઞાન પોતાને જાણે, અને જો પોતાને ન જાણે તો પરને જાણવા જાય. હવે કે છે કે મર્યાદા બહાર જ્ઞાન થયું તો આ હવે એ જ્ઞાનને 5 ઇન્દ્રિયના વિષયને સંકેલી ઇન્દ્રિયને જીતવાની કળા બતાવે છે. ઇન્દ્રિયને જીતવીને મોહને જીતવો, આ બેને જીતવાની વાત છે. વિષયોને જીતવા અને કષાયોને પણ જીતવા. વિષયો એટલે પર પદાર્થને જાણવાની અભિલાષા ઈચ્છા હતી, એ ઈચ્છાઓ બંધ થઈ જાય છે, ઉપયોગ આત્માની સન્મુખ થાય છે. એકલા ચિંતનના કાળમાં હું જ્ઞાન સ્વભાવિક નાયક આત્મા છું, હું તો જાણનાર છું અને જાણનારો જ મને જણાય છે, એમ મતી જ્ઞાનનો વિષય આત્મા બને છે. જો આ ધ્યાનનો પ્રયોગ, જગત અત્યારે ધ્યાનની શિબિર લગાવે છે, પણ ધ્યેય સમય ખબર નહીં. ઇન્દ્રિયો દ્વારા ને મન દ્વારા પ્રવર્તિ બુદ્ધિઓ અને મન દ્વારા જે પર પદાર્થનું ચિંતન ચાલતું, તો ધર્માસ્તે ગયા ધર્માસ્તે કાય, પર જ્ઞેયો બનતા હતા રૂપી પદાર્થ, એને પણ મર્યાદામાં લાવે છે. એકલો આત્મા 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 જ્ઞાન સ્વભાવી આત્મા, એના મતિ જ્ઞાનમાં આત્મા આવે છે. તે બુદ્ધિઓને બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન સ્વરૂપને આત્મ સન્મુખ કર્યું છે, ઉપયોગ આત્માની સન્મુખ આવે છે, એવો એક વાત કરી. હવે બીજો પ્રકાર કે છે, આ બધું બની શકે એવું છે એટલે જ્ઞાનીઓ ઉપદેશ આપે છે, ન બને અને ઉપદેશ આપે એવો ખોટો ઉપદેશ જ્ઞાનીઓ આપે નહીં. આ વાત ચાલતી નહોતી આત્માના અનુભવની, એટલે જગતને નવી લાગે છે. ચોથા કાળમાં તો બહુ ચાલતી હતી આ જ વાત હતી, બીજી વાત તો હતી જ નહીં, પણ આ વાત આખી લોપ થઈ ગયો અને જગતના જીવો ક્રિયાકાંડમાં રોકાઈ ગયા, ચડી ગયા અને આત્માના સ્વરૂપને સાવ ભૂલી ગયા. આત્માનો અનુભવ શું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું ભૂલાઈ ગયું. એમાં આ પુરુષનો જન્મ થયો, આપણા ભાગને જોગે એનો જન્મ થયો, આપણા માટે થયો. મહાવિદ્ય ક્ષેત્રમાં હતા, ગુરુદેવ રાજકુમાર હતા, ત્યાંથી અહીંયા ભારતમાં એનો જન્મ થયો. બેનશ્રી પણ ત્યાં દેવકુમાર તરીકે શેઠના દીકરા હતા. ભાવિ ગણધર થવાના છે અને આ ભાવિ તીર્થંકર થવાના છે. કે છે કે એવા પુરુષનો જન્મ થયો, અહીંયા ભાવિ તીર્થંકરના બેટા થયા. આપણને અવભાગ્ય આપણા કે આ શાસ્ત્રોમાં 2000 વર્ષ પહેલા શાસ્ત્રો લખાયેલા એમાં આ વાત હતી, એ વાત ગુપ્ત હતી, શાસ્ત્રમાં રહી ગઈ હતી. કઈ કોઈ એનો ઉકેલ કરનાર નહોતો, એ ઉકેલ એને કર્યો, એને પૂર્વના સંસ્કાર હતા અને અહીંયા અનુભવ થયો. અનુભવ થતા આખી વાતની સ્પષ્ટીકરણ આવી ગયું. એ આચાર્ય ભગવાન કહે છે, અરે તારા જ્ઞાનને હવે જ્યાં ત્યાં રખડાવવાનું બંધ કરી દે. એ રખડું થઈ ગયો તું, અરુણભાઈ જ્ઞાનીને હું, જ્ઞાની તો સાચી વાત કે ને, જ્ઞાની તો સાચી વાત કે ને. રખડું એટલે આ ક્ષેત્રમાં બલન બેઠો હોય, બીજે ક્ષેત્ર ના ગયો હોય, પણ જ્ઞાનને ભમાવા કરે ચારે બાજુ, ચારે બાજુ ભમાવે છે, ટેલિફોન દ્વારા ભમાવે. ખેડ કેનો ક્યાંય મન દોડી જાય કે છે કે તું રખડો થઈ ગયો અને રખડો થાય તો રખડી મરી દુખી છા તો તારા જ્ઞાન ને ચારે બાજુથી સંકેલીને આત્માના સ્વરૂપ તણી ઉપયોગને લાભ અને એને વિષય દે એને ઉપયોગને જ્ઞાનને વિષય જોઈ છે આત્મા એ જ્યાં સુધી એને જ્ઞાનને જ્ઞાન સ્વભાવી આત્મા વિષય મળતો નથી અને પર વિષયમાં જાય છે ત્યાં સુધી રાગી પ્રાણીને રાગદ્વેષમાં થયા વિના રહેતો નથી એ ઉપયોગને સંકેલી લે આવે હવે સંકેલી લે કે રાજકોટથી ટિકિટ લીધી સેન્ટ્રલની અને બોરીવલી ટિકિટ લીધી બોરીવલીની અને સેન્ટ્રલ સુધી ટ્રેન જાય બોરીવલી આવે સવારના 3 વાગે અને સેન્ટ્રલ આવે ઠેઠ 5 વાગે જનતામાં 6 વાગે આવે તો બોરીવલીથી કેટલાક ભાઈઓ ઉતરવા માંડ્યા કે ભાઈ બોરીવલી આવી ગયું બોરીવલી સ્ટેશન આવી ગયું બિસ્તરા સંકેરો બિસ્તરા લપેટ કરો તો બિસ્તરા ઝડપથી લપેટ કરી અને કેટલાક ઉતરવા માંડ્યા ને ઉતર્યા અને એક અઘોરી હૂતો હતો કે ભાઈ તમારે ક્યાં જવું છે બોરીવલી જવું છે અરે બોરીવલી આવ્યું આ બિસ્તરા હમણાં ઉઠું છું હમણાં ઉઠું છું એમ કરતા કરતા ટ્રેન ઉપડી ગઈ ટ્રેન ઉપડી ગઈ પછી કે ભાઈ તમારે આ તો બોરીવલી જવું તો ને આ તો સ્ટેશન આવશે હા કે ભારી થી આ તો હવે શું કરવું એમ કે છે કે હવે બિસ્તરા સંકેલ ઉપયોગના તારો ઉપયોગ જ્યાં ત્યાં ફેલાણો છે એને સંકેલો કર અને મર્યાદામાં એનું વર્તુ જ્ઞાનનો સ્વભાવ તો જ્ઞાનને જાણવું હોય છે જ્ઞાનનો સ્વભાવ તો જ્ઞાનને જાણવું તે છે જ્ઞાનનો સ્વભાવ નાયકને જાણવું તે છે એ પણ ભેદથી સમજાવે છે બાકી તો એકાકાર છે કયું જ્ઞાન ક્યાં જ્ઞાનને જાણે જ્ઞાન તો એક જ છે પણ પરને જાણતો તું એ છોડાવવા માટે તારા જ્ઞાન દ્વારા તારા આત્માને જાણને તો તને સુખ થશે પરને જાણતા તને સુખ પણ નહીં થાય અને જ્ઞાન પણ નહીં થાય આવું આગમનું વચન છે રખડું થઈ ગયો અધ્યાત્મનું આ રખડું છે ઓલું રખડું થાય ને લંપટ થઈ જાય ને એની વાત નથી એની તો વાત જ નથી એ તો દૂર રહો એ તો આ તો પોતાના જ્ઞાનને મર્યાદામાં લાવીને આત્માને જાણતો નથી ને બહાર રખડે છે કે છે કે તને શાંતિ નહીં થાય તારા જ્ઞાનને આત્માને સન્મુખ કર એવો હવે મતિ જ્ઞાન આત્માની સન્મુખ આવ્યું છે એની પાછળ પાછળ શ્રુત જ્ઞાન પણ આત્માની સન્મુખ કેવી રીતે આવે છે એનો બીજા પ્રકારની વિધિ ધ્યાનની બતાવે છે બે પ્રકારના જ્ઞાન ઉપયોગ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન શ્રુત જ્ઞાનનો બળવાન છે અનુભવ શ્રુત જ્ઞાનમાં થાય છે શ્રુત જ્ઞાન વિશેષ તર્કણારૂપ જ્ઞાન છે વિશેષ બળવાન જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન આત્માને સન્મુખ થતા અનુભવ થાય એ વાત હવે કરે છે ઉમા શું કાઢ્યું કે 5 ઇન્દ્રિયના વિષયથી બધા બહારના પદાર્થો જણાતા હતા એને બંધ કર્યા જ્ઞાનમાં હવે શુદ્ધ જ્ઞાનમાં જે વિકલ્પ ઉઠે છે કે હું શુદ્ધ છું એક છું અભેદ છું હું જ્ઞાન સ્વભાવી આત્મા છું જો જેવો નિર્ણય કર્યો એવો વિકલ્પ ઉઠાવે છે શુદ્ધ જ્ઞાનમાં તો પણ એને ધર્મ થતો નથી તો પણ અનુભવ થતો નથી સૂક્ષ્મ વાત છે આવી ઊંચી વાત લંડનમાં હાલે ની કાંઈક થોડી વાત કહો અરે ભાઈ આ તો હજી એકડાની વાત છે આ તો તદ્દન એકડાની વાત છે બીએ એલએલબી ની વાત નથી આ ચારિત્રની વાત તો અપૂર્વ છે આ તો સમ્યક દર્શનની વાત ચાલે છે તથા નાના પ્રકારના એટલે અનેક પ્રકારના શ્રુત જ્ઞાનમાં નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો શ્રુત જ્ઞાનમાં એમ વિચાર કરે છે કે આ નહીં આવો છું ને આ નહીં આવો છું છે આત્માનો વિચાર આત્માનો વિચાર છોડીને પરનો વિચાર તો કરતો જ નથી શુદ્ધ જ્ઞાનમાં કાં દ્રવ્યનો વિચાર ને કાં પર્યાયનો વિચાર એમ મેમાંથી એક વિચાર ક્રમે ક્રમે કરતા એને નયનો પક્ષ એટલે રાગ ઉત્પન્ન થાય છે. સીધો આત્માનો અનુભવ કરવો જોઈએ. એ જ્યાં સુધી આત્માનો પ્રત્યક્ષ અનુભવ ના આવે ત્યાં સુધી પરોક્ષ જ્ઞાનમાં આત્મા આ નહીં આવો છું, વ્યવહાર નયના પક્ષને તો પ્રથમથી છોડાવતા આવીએ છીએ, એની વાત તો અમારે હવે કરવી નથી. પણ જેવો આત્મા અનુભવમાં આવવાનો હોય એવા આત્માના સ્વરૂપને પણ જો તું નય દ્વારા એટલે જ્ઞાનના અંશ દ્વારા એટલે રાગ મિશ્રિત જ્ઞાન દ્વારા વિકલ્પ દ્વારા જો તું નય પક્ષોના અલંબનથી અનેક પ્રકારના વિકલ્પો જે ઉઠે છે તેના વડે આકુલતા ઉત્પન્ન કરનારી આ પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે એમાં ચિંતા છે. સ્વરૂપનું ચિંતમન છે ને એમાં ચિંતા આકુળતા દુઃખ છે. આ હા હા, જગતના જીવોને આ વસ્તુ મળી નહીં અને આડે અવળે રસ્તે ચડી જાય છે, ધ્યાનમાં ચડી જાય છે. ધ્યાન કેનું ભાઈ?
હા, શું કરવું? અંદર જવાય નહીં ને બહાર રહેવાય,
બહાર રહેવાય નહીં ને અંદરમાં જવાય નહીં. અમારે કરવું શું કે અંદરમાં જવાનો પ્રયોગ વારંવાર કરવો. એ તો દાખલો આપ્યો હતો કે પાડાનું ધ્યાન કરતા ધ્યાન કરતા કરતા એવો સમય આવ્યો કે હું પાડું છું એવી એની વૃત્તિ થઈ જાય. જેનું ધ્યાન કરે ને એ રૂપ પોતાને ભાસવા લાગે. અત્યારે હું મનુષ્ય છું એવું એને પ્રતીતના શબ્દમાં આવી ગયું છે. પણ ઓલો જે એમ કહેતો હતો કે હું પાડો છું, પાડો હતો નહીં પણ ધ્યાન કર્યું પાડાનું થોડો ટાઈમ હું પાડો થઈ ગયો. એમ આ મનુષ્ય છે નહીં આત્મા, પણ હું મનુષ્ય છું એ ઓલા પાડા જેવો છે. એ ભ્રમ ખોટું છે ને. ક્યાં મનુષ્ય છે આત્મા? આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ પણ નથી. પણ જ્યાં પુરુષ પર્યાય મળે તો હું પુરુષ, સ્ત્રી પર્યાય મળે તો હું સ્ત્રી. એ ઓલા પાડાનું ધ્યાન કરતો હતો અને આ દેહનું ધ્યાન કરે, બે સરખું છે. એમાં કઈ તફાવત? પછી આગળ જઈને જરા સૂક્ષ્મ આગળ, જ્યાં દયાદાન કરુણા કોમળતાના પરિણામ કર્યા, હું દયાળુ હું દયાળુ એ પાડા જેવું ધ્યાન છે. એમાં ને પાડાના ધ્યાનમાં ને હું દયા વાવો ને પુણ્ય વાવો ને પૈસા વાવો એમાં કઈ ફરક નથી. જયરભાઈ, એમાં કઈ ફરક નથી. આત્મા ક્યાં પૈસા વાવો ને ક્યાં મોટર વાવો, આ કેના બંગલા ને કેની વાત, એના ધ્યાનમાં પડ્યો છે. આના પૈસાના પૈસાના ધ્યાનમાં પડ્યો ચોવીસે કલાક. પૈસા મારા પૈસા મારા. ઊંઘમાં દેશીભાઈ સૂતો હોય તો ગણે હો મૂડી કે ક્યાં ક્યાં કેટલી કેટલી મૂડી આપણી બેંકમાં ગરાગમાં માલમાં ક્યાં ક્યાં છે. શરીર કાઢી લે વાણિયાનો દીકરો એ ચોપડાની જરૂર. હા હા, કેમ કે ઈ હું ઈ મય છું. એમને થઈ ગયું છે હું પૈસામય દેહમય રાગમય દયામય પુણ્યમય. જ્યાં પુણ્યના પરિણામ આવ્યા એ પરિણામ મારા, એ મારા કર્યા એ તન્મય થઈ ગયો. એમાં એ શેનું ધ્યાન કરે છે? પુણ્યનું ધ્યાન કર્યું, કષાયનું ધ્યાન કર્યું, કષાય થઈ ગયો. હા હા, પોતે જ્ઞાન સ્વભાવે ભગવાન આત્મા ચૂકાઈ ગયો, ભૂલાઈ ગયો. હા હા, એને બદલે જે જે પ્રકારના પરિણામ આવ્યા તે પરિણામને ધ્યેય બનાવીને એમાં એકાકાર થઈને ધ્યાન કર્યું. એને કષાયનું ધ્યાન કર્યું, કા દેહનું ધ્યાન કર્યું, કા નિમિત્તનું ધ્યાન કર્યું, કા સંયોગનું, કા પૈસાનું, કા દુકાનનું ધ્યાન કરે. ઓફિસનું કયો કે દુકાન? એક જ ઇંગ્લિશમાં એને ઓફિસ કહેવાય. પણ ધ્યાન તો રાખવું જોઈએ ને, ઓફિસ વગર હાલે નહીં. હા હા, જોઈ લેજો, ધ્યાન તો રાખવું જોઈએ ને, એટલે એનું ધ્યાન તો કરવું જોઈએ ને. ધ્યાન રાખવું જોઈએ એટલે ધ્યાન કરવું જોઈએ. હવે ધ્યાન કેનું કરે છે? એ દુકાનનું. ઓલો પાડાનું ધ્યાન કરે છે, આ દુકાનનું ધ્યાન કરે, બે હરકા છે. મેમાં કાંઈ ફેર નથી.
આત્મા ભૂલે એ બધું નથી.
માટે કે છે વખત આવ્યો ભાઈ, દુકાનનું ધ્યાન રાખવા કરતા આત્માનું ધ્યાન રાખને. હા, ધ્યાન કરતા તો આવડે છે, દુકાનનું ધ્યાન કરે જ તું, તો આત્માનું ધ્યાન કર કે આત્માનું સ્વરૂપ કેવું છે. અરે ઘડી બે ઘડી તો કંઈક ટાઈમ કાઢવો જોઈએ, ઘડી બે ઘડી. તુલસીદાસ રામાયણમાં એક વખત કહ્યું, ઘડી મેં આધી ઘડી, આધી મેં પુણી પુણી આધ, એક ઘડી એની અડધી ઘડી ને એમાં અડધી પાકડા પણ તો કંઈક આત્માનું ધ્યાન તો કર, કંઈક સ્વરૂપનું સ્મરણ કર. કે છે કે નાના અનેક પ્રકારના અનેક પક્ષોના આલંબ થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી. આહા, આત્માનું ચિંતન કરવા બેઠો છો હો, પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે કે હું આવો છું તેવો છું, આવો છું આવો છું આવો છું આવો છું આવો છું આવો છું, એ વિકલ્પ છે, એમાં આત્માનુભવ નહીં થાય. એક વખતે હું બન્યું રાજકોટમાં, અમારા એક મિત્ર છે, એને કહ્યું કે આ શુદ્ધ આત્માનું ધ્યાન કરવા બેસું છું કે હું એક છું, શુદ્ધ છું, નાયક છું, પણ ધ્યાન એમાં લાગતું નથી. ધ્યાન એમાં એકાગ્ર થઈ અને જે અનુભવ થવો જોઈએ એ અનુભવ થતો. એ ટાઈમમાં એક દિલ્હીથી પ્રેમચંદજી આવ્યા ત્યાં રાજકોટ, કે એને ઘેરે અમે સવારે ગયા અમારા મિત્રને ત્યાં મંદિરેથી સાથે. પછી એને ભાઈને કહ્યું મિત્રને કે જો આજે પ્રેમચંદજી દિલ્હીથી આવ્યા, એણે એમ આજ કહ્યું, ઘણા વખતે 20 વર્ષથી આવે પણ આજે આવતા આવે એમ કહ્યું, ઘરમાં જ્યાં પગ મૂકો મારે ત્યાં એમ કહ્યું એણે કે ભાઈ સાહેબ મેં દિલ્હી સે આ રહા હું ઓર મેરા નામ પ્રેમચંદજી હૈ. એટલે મેં વિચાર કર્યો કે કાંઈક મગજમાં આના ફેરફાર થઈ ગયો છે, નીતર એને હું પ્રેમચંદજી છું એમ કહેવાની એને જરૂર શું પડી, કેમ કે તો 20 વર્ષથી આવે છે, હું પ્રેમચંદજી જ છું એમ જેને શ્રદ્ધા થઈ ગઈ, પછી હું પ્રેમચંદજી છું, હું પ્રેમચંદજી છું, જો હું પ્રેમચંદજી, મારું નામ પ્રેમચંદજી, એવું કોઈ બી હોય કરે. એટલે મને કે તમે આમાં શું કહેવાનો તમારો આશય છે, દેખો તમે ધ્યાનમાં બેસો છો, હું એક છું ને શુદ્ધ છું ને જ્ઞાયક છું, એ તમારી જરૂર શું છે, જે છું તે જ છું એમ ફરી જાઓ, બસ કઈ વિકલ્પની જરૂર નથી. એમ ધ્યાન છે ને સહજ છે, ધ્યાન કરવાથી નથી થતું, પણ ધ્યેયનું સ્વરૂપનું ગોલન વધતા એ પરિણતિ અંદરમાં જે આવી જાય છે એને ધ્યાન દશા કહેવામાં. એને ખબર ન હોય કે નિર્વિકલ્પ ધ્યાન થશે, એ એકાએક થાય છે, એવો આગળનું વચન છે. પદ્મનંદી એક શાસ્ત્ર છે, વનશાસ્ત્ર, શ્રીમદજીએ જેને કહ્યું છે, એમાં છે કે સમ્યક દર્શનના પરિણામ એકાએક થાય છે. એને ખબર ન હોય તો આત્માના ચિંતનમાં પડ્યો છે, એકાએક અંદરમાં ઉપયોગ લાગી જાય છે. તો કહે છે નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુલતા ઉત્પન્ન કરનારી, દુઃખ ઉત્પન્ન કરે છે. બોલો, દુકાને જાય એમાં તો દુઃખ, પણ આત્માનો વિચાર કરે છે વિકલ્પ એમાં દુઃખ. તો હવે અમારે શું કરવું કે જો છો એ રૂપ નહીં થઈ જા, એને વિકલ્પ નહીં કરવાની જરૂર શું છે. હું ઝવેરચંદ છું ને હું ફલાણો છું ને ભાઈ હું છું એ છું, અનુભાઈ એ જરૂર શું છે એમાં, બસ એમ. જો જયારે સ્થિતિ આવશે ત્યારે એને આત્માનો અનુભવ થાય, ત્યારે આ ચિંતવનની ચિંતા એનું દુઃખ ટળે અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈને આનંદનો અનુભવ આવે. એની વિધિ આમાં ધ્યાનની લખી છે. ધ્યેયની વાત કરી, હવે આચાર્ય ભગવાન ધ્યાન કેમ થાય એ આમાં બતાવે છે. વખત બોલો, પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો જય. અને મનુષ્ય થયા પછી લાકડા નવા નવા, એવા નવા નવા લાકડા ઘુસાડે છે, એટલે બહુ ચોખ્ખટ કરવાની જરૂર છે. એને
જ્ઞાન અને આનંદ નો કરતા તો કહેવાય
ને, જ્ઞાન ને આનંદ નો
કરતા આત્મા છે.
હા, એ વ્યવહાર ને એ કરતા છે, નિશ્ચય નહીં. એ તો આત્મા અકારક અને અવેદક નિષ્ક્રિય છે. દ્રવ્ય સ્વભાવ તો એનો ત્રણેય કાળ અકર્તા ને અભોગતા નિષ્ક્રિય છે, પણ એ પરિણમે છે જયારે જ્ઞાન દર્શન ચારિત રૂપે, ત્યારે પરિણમે તેને કરતા કહેવાય અને પરિણામ તેને કર્મ કહેવાય. કેમ કે વિશેષ અપેક્ષા એ સક્રિય છે, સામાન્ય અપેક્ષા એ નિષ્ક્રિય છે. તો વિશેષ અપેક્ષા એ પ્રકારની પર્યાયમાં એની ક્રિયા થઈ, તો ખરેખર તો કરતા કર્મ પર્યાયનું પર્યાયમાં છે, પણ પર્યાયની ક્રિયામાં કરતા કર્મની થતા દ્રવ્યને પણ ઉપચારથી કરતા કહેવામાં આવે છે. બાકી ખરેખર દ્રવ્ય સ્વભાવ એ પર્યાયને કરતો નથી, થાય એને જાણે છે બસ. કરતા
કીધો એનું કાર્ય શું?
આત્માનું નિષ્ક્રિય રહેવાનું. ત્રણેય કાળ કરે નહીં કોઈ દી, અકર્તા ને અભોગતા ત્રણેય કાળ કરણ આપ્યા જ કરે, એનું કાર્ય પર્યાયને દર્શન દીધા જ કરે. કોઈ દી ના ના પાડે, દર્શન દેવાનું કામ કરે આત્મા. કેને કે દર્શન લે એને કાર્ય કરે છે એની કિંમત કોડીલી નથી, કાર્ય થાય એને જાણે છે એની કિંમત છે. થાય અને હું કરું એ તો અજ્ઞાન થઈ ગયું. કાર્ય તો ધારાવાહી થયા જ કરે છે, એના સટકારથી સત અને હેતુ પર્યાયના સ્વકાળે સ્વ અવસરે ઉત્પાદય થયા જ કરે છે. એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે ને, તો પર્યાયનો હું કરતા છું એવી એને ભ્રાંતિ થઈ જ અનાદિકાળથી.